समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 247 पछी टीका નો સ્વાધ્યાય શરૂ કર્યો છે। ટીકાનો કેટલોક ભાગ આપણે કર્યો છે અને જે ભાગ ટીકાનો આપણે સમજ્યા છીએ એ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો આપણે કર્યા છે અને વિશેષ અંશો આજે કરીએ છીએ। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 354 પહેલો બોલ તત્ અતત્નો ગુરુદેવે ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યો। હવે બીજો બોલ, જે વસ્તુ એક છે તે જ અનેક છે, આ બીજો બોલ ગુરુદેવ એને સમજાવતા કહે છે કે શું કીધું કે જ્ઞાન માત્ર વસ્તુ જે એક છે તે જ અનેક છે, જે એક છે તે જ અનેક છે। એટલે એનો અર્થ એમ નથી થતો કે જે પણ એક છે તે જ પણ અનેક છે એમ નહીં, પણ જે એક છે તે કોઈ અપેક્ષાથી એક છે અને તે જ વસ્તુ બીજી કોઈ અપેક્ષાથી અનેક છે, એમ નહીં કે જે પણ એક છે તે પણ અનેક છે એમ નહીં। એ તો એકાંત થઈ જાય। અહીંયા કહે છે કે ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ પર્યાયપણે અનેક છે એમ વાત છે। ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને પર્યાય અપેક્ષાથી જો વિચાર કરીએ તો તે ગુણ અને પર્યાય અપેક્ષાએ અનેક છે। અનેક પર વસ્તુને લઈને અનેક છે એમ પણ નહીં। બીજી વાત કરી, ઘણી વસ્તુઓ છે માટે અનેક છે એમ પણ નહીં, ઘણી વસ્તુઓને લઈને અનેકપણું એમ નહીં, પણ આત્મા અવિનાશી વસ્તુ છે તે ગુણ પર્યાયને અભેદ કરીને દ્રવ્યપણે એક છે અને તે જ અનેક ગુણ પર્યાયના ભેદની વિવક્ષાથી અનેક છે। એમાં અનંત ગુણો અનંત પર્યાયો રહ્યા છે એટલે એ અપેક્ષાએ એનું અનેકપણું છે, પણ વાસ્તવમાં એમાં ભેદ નથી। એ દ્રવ્યથી જોઈએ તો એ દ્રવ્ય એક છે, અખંડ છે, એટલે દ્રવ્યથી તે એક છે, અને જ્યારે એનો વિસ્તાર કરીને આપણે સમજીએ છીએ ત્યારે એના ભેદ પાડી અને એના સ્વરૂપને જાણીએ છીએ કે એમાં અનંત ગુણ છે જે એક સાથે રહ્યા છે અને ક્રમમાં અનંત પર્યાય છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું ભગવાન આત્માનું સ્વરૂપ છે। એટલે ગુણ પર્યાયના ભેદની વિવક્ષાથી આત્મા અનેક રૂપ પણ છે અને આવું એકપણું અને અનેકપણું જે બે પરસ્પર વિરોધી શક્તિઓનું એક સાથે પ્રકાશવું તે સ્યાદવાદ છે, એ અનેકાંત છે અને એ કથનમાં આવે છે તો એને આપણે કોઈ અપેક્ષાથી છે એમ કરીને કહીએ છીએ તે સ્યાદવાદ છે। આગળ સમજાવે છે કે એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહીં। જો આ બીજી વાત, એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહીં તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમ પણ નહીં। વેદાંતમાં એક પરમાત્માને સ્વીકાર્યો છે અને બધા આત્માઓ છે એ એમાં ભળી જાય છે એટલે બધું એક છે, અદ્વૈત એવી માન્યતા એમની છે, પણ એમ નહીં, એ માન્યતા ખોટી છે, જુઠ્ઠી છે। કેમ કે જેટલા સિદ્ધ થાય છે તે પોતે પોતાના અસ્તિત્વને ગુમાવતા નથી, કોઈ પરમાત્મામાં ભળી જતા નથી, એવું હોય નહીં, પોતે પોતાના શાશ્વત સુખ આનંદ શાંતિ ની પ્રાપ્તિ કરે છે તો એ પોતાનું અસ્તિત્વ ગુમાવવા માટે કરે છે. કોઈ પણ જીવ જયારે આટલો પુરુષાર્થ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, નિર્વાણ પામે છે અને પછી સિદ્ધ થાય છે તો કોઈમાં ભળી જઈ અને પોતાના અસ્તિત્વને ગુમાવી દે, એવું તો હોય નહીં. જેટલા આત્મા સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે તે પ્રત્યેક પોતે પોતા સ્વરૂપે છે, પોતે જ્ઞાન આનંદ સુખ શાંતિમાં બિરાજી રહ્યા છે, કોઈ કોઈનામાં ભળતા નથી. એટલે વેદાંત જેવી વાત નથી કે અનંત આત્માઓ ભેગા થઈ જાય, ભળી જાય એકમાં અને એક પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી, એવી વાત નથી. એટલે અહીંયા તેની સ્પષ્ટતા થાય એટલા માટે ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહીં. અને બીજી રીતે વિચાર કરીએ તો આ કંદમૂળ છે ને એની ઝીણી કટકીની અંદર અસંખ્ય ઔદારિક શરીર છે અને એક શરીરમાં અસંખ્ય નિગોદના જીવ છે. એટલે એમને પોતાનું શરીર નથી, એક શરીરમાં જેટલા બધા જીવ રહ્યા છે તો શું ત્યાં બધા ભેગા થઈ જાય છે? ના, એમ નથી. આત્મા તો પોતે પોતાનું અસ્તિત્વ ટકાવીને રહ્યો છે, એ નિગોદમાં છે ત્યારે પણ એમ જ છે. એટલે એ વાત નથી, એવું એક પણ કરવું નહીં, એવું એક પણ સમજવાની વાત નથી. આ તો એક જ આત્માની વાત છે, એક જ આત્મા પોતે દ્રવ્યથી એક છે અને ગુણ પર્યાય રૂપે જો એનો વિચાર કરીએ તો એ અપેક્ષાએ એ અનેકપણું છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહીં, તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમ પણ નહીં. વસ્તુ એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેતા જ તે અનંત ગુણનો પિંડ દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ પર્યાયપણે અનેક છે એમ આવી જાય છે. અનંત શક્તિઓ અને અનંત પર્યાયો છે તે એને અનેકપણું છે. એકને અનેક બંને આત્મામાં જ છે, એક જ વસ્તુમાં એકપણું પણ છે અને અનેકપણું છે. એક અપેક્ષાએ એકપણું છે, બીજી અપેક્ષાએ અનેકપણું છે. એને પર વસ્તુથી સંબંધ નથી, એને પર વસ્તુને કારણે એકપણું અનેકપણું નથી. પોતાના જે ધર્મ છે અને એમાં એકપણું અને અનેકપણું જે પ્રકાશ્યું છે એ પોતાને કારણે છે, એને પર વસ્તુના સંબંધે એવું એકપણું કે અનેકપણું નથી. આ શરીર મન વાણી ઇન્દ્રિય ઇત્યાદિથી ભિન્ન હોવાને લીધે ભગવાન આત્મા એ બધાથી જુદો છે, અખંડ છે, એક છે, અભેદ છે એમ આપણે કહીએ છીએ અને એ પરમ સત્ય માન્યતા છે. પણ એવા એ ભગવાન આત્માના હોવાપણાના બે પ્રકાર, પોતે બધાથી આ પર પદાર્થોથી તો ભિન્ન જુદો છે જ, એટલે એ અખંડ એક તો છે જ, પણ એના હોવાપણાના બે પ્રકાર એટલે કે વસ્તુ તરીકે અસંખ્ય પ્રદેશોનો પિંડ. હવે અસંખ્ય પ્રદેશોનો પિંડ એટલે એક એક પ્રદેશ કંઈ છે એમ નહીં, પ્રદેશ તો એનું માપ છે. વાસ્તવમાં તો અસંખ્ય ગુણો અને અસંખ્ય પર્યાય એનામાં પડ્યા છે, એ રીતે એનું અનેકપણું છે. એટલે એવો ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશોનો પિંડ અભેદ એક છે અને એને ગુણ પર્યાયના ભેદથી જો જોવામાં આવે તો એ જ આત્મા અનેકપણે છે. અનેક છે માટે અનેકનો આશ્રય લેવો એવી અહીંયા વાત નથી, એવો પ્રશ્ન નથી. આ એકપણું અને અનેકપણું સમજાયું એટલે એ દ્વારા એમ નથી લેવાનું કે ભાઈ અનેક છે એટલે અનેકનો આશ્રય લેવો, એવો અહીંયા પ્રશ્ન જ નથી. આશ્રય લેવાની તો અહીંયા કોઈ વાત નથી, એટલા માટે આ અનેકપણું નથી દર્શાવ્યું. પણ એવી એક અપેક્ષા છે કે ગુણ પર્યાયથી આત્માનું સ્વરૂપ અનેક છે, દરેક પર્યાય પર્યાય આત્મા ઉપજે છે એવું ક્યાંક કહેવામાં આવે છે. પોતે પોતાના પરિણામ થકી ઉપજતો થતો ભગવાન આત્મા આત્મા જ છે, જીવ જીવ જ છે, આવું પણ ગાથામાં કહેવામાં આવ્યું છે. એટલે એવું કે અનેકપણું એ ગુણ પર્યાયની અપેક્ષાએ છે અને એકપણું એ દ્રવ્યની અપેક્ષાએ છે. આ તો અનેકાંતમય વસ્તુ છે, એમાં જેવું જેમ સ્વરૂપ છે એમ અહીંયા જાણવાની વાત કરી છે. એક છે તે જ અનેક છે, છતાં વર્તમાન પર્યાયને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. જો આ એક પણ છે અનેક પણ છે એ બધી વાત કરી, છતાં પણ જો પર્યાયનો વિચાર કરીએ તો એ પર્યાયને આશ્રય કોનો છે? વર્તમાન એક સમયની પર્યાય એને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. બીજા સમયની પર્યાય જે વર્તમાન છે એને પણ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય છે. ત્રીજા સમયની વર્તમાન પર્યાય, બધી એક પછી એક પર્યાયોનો આખો પ્રવાહ છે. અને દરેકે દરેક પર્યાયનો વિચાર કરીએ તો એ પર્યાય કોના આશ્રય છે? તો કે દ્રવ્યના આશ્રય છે. અને એ પર્યાય જ્યારે પરનું લક્ષ કરે છે તો એ સ્વથી ચ્યુત થઈ છે. અને એ જ પર્યાય ધ્રુવનું લક્ષ કરે છે તો એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. પરનું લક્ષ કરે છે સ્વથી ચ્યુત થઈને તો એ શુભાશુભ ભાવે પરિણમે છે. એટલે કે એને થતા શુભાશુભ ભાવનું એ જ્ઞાનની પર્યાય છે, તે જ્ઞાન કરે છે. અને સ્વનું લક્ષ કરે છે તો એ સ્વનું જ્ઞાન કરે છે. પોતે ભગવાન આત્મા અખંડ અભિન્ન છે, અનેક ગુણનો પિંડ છે, એવું એ જ્ઞાન કરે છે. એટલે એ પર્યાય છે એ તો આત્માની જ છે, અને એને ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય છે. અને એવી ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ ખરું, પણ દ્રષ્ટિ તો ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ જે એક છે તે જ અનેક છે. જો આપણે સમજવા માટે તો સમજ્યા કે એક છે અને અનેક છે, પણ ખરેખરું એ એક છે એ જ્યારે પકડાય ત્યારે એ અનેક છે એનો ખ્યાલ આવે છે. એટલે ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ વાત સાચી બરાબર છે, તર્ક દ્વારા આપણે સમજ્યા. પણ દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ જે એક છે તે જ અનેક છે એમ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. એટલે કે જ્યારે ધ્રુવ તરફ વર્તમાન જ્ઞાનની પર્યાય ઢળે છે ત્યારે જ એને પોતે કોણ છે એનું ભાન થાય છે, અને સાથે જગતનું પણ ભાન થઈ જાય છે. ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે, પોતાના અખંડ અભેદ સ્વરૂપનું ભાન થાય છે, અને પોતાના અનંત ગુણો અને પર્યાયોનું પણ ભાન થાય છે. એટલે અહીંયા ગુરુદેવે એ વાત મૂકી દીધી કે દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પર રહે તો જ જે એક છે તે જ અનેક છે એમ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. ભાઈ આ અંતરની ચીજ છે, વસ્તુ શુદ્ધ જ્ઞાયક સ્વભાવપણે એક છે એમ એકનો નિર્ણય તો એકમાં ઢળેલી અનેક એવી પર્યાયે કર્યો છે. આવો વસ્તુનો નિર્ણય પર્યાય દ્વારા થાય છે ને, અને એક સમયની પર્યાય એવો નિર્ણય કરે છે, પછી બીજા સમયની પર્યાય પણ એવો નિર્ણય કરે છે, એમ જે એક સ્વરૂપ છે એની અંદર પર્યાયો ઢળે છે અને એનો નિર્ણય કરે છે. એટલે કહે છે કે એકનો નિર્ણય તો એવા એકમાં ઢળેલી અનેક એવી પર્યાયે કર્યો છે. કેમ કે થોડીક ક્ષણ પૂરતો જે સ્વરૂપનો અનુભવ છે એમાં તો અસંખ્ય પર્યાયો આવી જાય છે, અને એ ક્ષણો દરમિયાન જેટલી અસંખ્ય પર્યાયો થઈ એ દરેક પર્યાયે પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો કે પોતે એક છે, અનંત ગુણનો પિંડ છે, છતાં પોતે એક રૂપ છે. ત્યાં એકના નિર્ણયમાં આત્મવસ્તુ પર્યાય અનેક છે એમ આવી જાય છે. વસ્તુ સ્થિતિ જ આમ છે, વસ્તુ સ્થિતિ જ આમ છે. એટલે કે વસ્તુ જ આ પ્રસિદ્ધ કરે છે, વસ્તુ જ આ પોકારીને સિદ્ધ કરે છે, એવું સ્વરૂપ છે એવું જ જણાય ને. જેમ છે તેમ જ વસ્તુ પ્રકાશમાં આવે ને. તો આ એક અને અનેકનો બોલ થયો. હવે ત્રીજો બોલ, જે સત છે તે જ અસત છે. હવે આમાં હોવાપણાની વાત છે, અસ્તિત્વની વાત છે. એટલે ખરેખર તો એમાં આઠ બોલ આવે છે. આ ત્રીજો બોલ છે એમાં જે સત છે તે જ અસત છે, પણ એમાં વિસ્તાર કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન આઠ બોલથી આખી વાત સમજાવશે. બીજા બધામાં બે બે બોલથી વાત સમજાવશે, જ્યારે આમાં આઠ બોલથી સમજાવશે. કેમ કે સ્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ રીતે આત્મા સત છે, હોવાપણે છે, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે આત્મા નથી, એ હોવાપણે નથી એમ ત્યાં સમજાવશે. તો સ્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એ છે, હોવાપણે છે એટલે સત છે, અને પરના દ્રવ્ય ક્ષેત્રો કાળ અને ભાવથી તે અસત છે. હવે આ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે આત્મા સ્વ સ્વરૂપથી છે છે છે, પોતાના હોવાપણે છે, અને તે જ પરથી અસત છે. તે જ એટલે એ જ આત્મા પરથી અસત છે, અર્થાંત પરથી હોવાપણે નથી. હું સ્વ સ્વરૂપથી સત છું એટલે હોવાપણે છું, મારું અસ્તિત્વ છે. એમ જ્યાં સ્વ સ્વરૂપની અસ્થિનો નિર્ણય થયો ત્યાં પર વસ્તુ મારામાં નથી, પરથી હું અસત છું એટલે પરથી હું હોવાપણે નથી, એમ ભેગું આવી જાય છે. પરથી મારી નાસ્તિ છે અને સ્વથી મારી અસ્થિ છે. જે પોતાથી સત છે તે જ પરથી અસત છે, એમ અહીં ટૂંકમાં લીધું છે. પણ આગળ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી સત છે એટલે હોવાપણે છે, અને તે જ આત્મા પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી અસત છે એટલે હોવાપણે નથી, એમ આઠ બોલથી વિસ્તારથી સમજાવશે. ચોથો બોલ, જે નિત્ય છે તે જ અનિત્ય છે. ગુરુદેવ સમજાવે છે કે આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે, તે દ્રવ્યરૂપથી નિત્ય છે. આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે, તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાય રૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિ સમય પલટે છે તે વડે તે અનિત્ય છે, અને નિત્યપણું પોતાનું ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જે બદલાતું નથી તે નિત્ય છે. અને અનિત્ય શું છે? પર્યાય છે. કેમ કે પર્યાય એક સમયની છે, એનું અસ્તિત્વ એક સમયનું છે, અને પછી એ વિલીન થઈ જાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે એ પર્યાય નિત્ય રહેતી નથી. જે એક સમયની પર્યાય છે તે નિત્ય નથી, બીજા સમયની બીજી પર્યાય છે, એટલે પર્યાયનું નિત્યપણું નથી, એટલે પર્યાય અનિત્ય છે. પર્યાય અનિત્ય છે છતાંય ધ્રુવ ચૈતન્ય પ્રભુ આત્મા એ નિત્ય છે, એનો ક્યારેય નાશ થતો નથી. એટલે ચૈતન્યમય પ્રભુ આત્મા ધ્રુવ નિત્ય છે, અને આ પર્યાય છે જે પ્રતિ સમય પલટે છે એટલે કે નવી નવી ઉત્પન્ન થાય છે, એટલે એ પર્યાય અનિત્ય છે. એટલે પર્યાયથી આત્મા અનિત્ય છે અને ધ્રુવથી આત્મા નિત્ય છે. પર્યાય અપેક્ષાએ જોઈએ તો એ અનિત્ય છે, અને ધ્રુવ અપેક્ષાએ જોઈએ તો એ નિત્ય છે. એટલે એક જ ભગવાન આત્મામાં આવું નિત્ય અને અનિત્યપણું છે. આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય થાય છે તો એ નિર્ણય કોણ કરે છે? આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય થાય છે ને આપણને, તો એ નિર્ણય ક્યાં થાય છે? કોણ એ નિર્ણય કરે છે? તો એ નિર્ણય તો પર્યાય કરે છે. અને પર્યાય કેવી છે? પર્યાય એક સમયની છે, એ નિત્ય નથી, એ અનિત્ય છે. એટલે અનિત્ય એવી પર્યાય એ નિત્ય એવા ધ્રુવનો નિર્ણય કરે છે. શું કહ્યું? જે પર્યાય પોતે નિત્ય નથી, પોતે નિત્ય નથી, પોતે રહેવા વાળી નથી, પોતે અનિત્ય છે, પણ એવી અનિત્ય પર્યાય એ નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય તો પર્યાયમાં થાય છે ને, નિર્ણય પર્યાય કરે છે. ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો એટલે ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય તો કોણ કરે? નિર્ણય તો પર્યાય કરે છે. નિત્યનો ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય ધ્રુવ છે એ ધ્રુવ નિર્ણય નથી કરતો, પણ નિર્ણય તો અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં જ થાય છે. પર્યાયમાં થાય છે. અને કઈ પર્યાયમાં એ નિત્યનો નિર્ણય થાય છે? જે પર્યાય અંદર તરફ વળી છે, અંદર તરફ ઢળી છે, નિત્ય તરફ ઢળી છે, એ જ પર્યાય નિત્યનો નિર્ણય કરે છે. ધ્રુવ કાંઈ નિર્ણય નથી કરતો. ધ્રુવ તો ધ્રુવ છે, પણ નિર્ણય કરનારી પર્યાય છે. એ પર્યાય અનિત્ય છે, એ અનિત્ય પર્યાય નિત્યનો નિર્ણય કરે છે. કઈ રીતે કરે છે? એ નિત્ય તરફ ઢળીને કરે છે. નિત્ય તરફ ઢળતા એ પર્યાયમાં નિત્યનો અનુભવ આવી જાય છે, અને એ પર્યાય તો એક સમયની છે, બીજા સમયે પણ પાછી એ જ પર્યાય એવો જ નિર્ણય કરે છે, ત્રીજા સમયે પણ કરે છે, એમ અસંખ્ય પર્યાયો એવા નિત્યનો નિર્ણય કરે છે. એ વખતે પોતાનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને પોતે અતિન્દ્રિય આનંદને વેદે છે, અને એ જ સમ્યક દર્શન છે, એ જ સમ્યક જ્ઞાન છે, અને ત્યાં જેટલો સમય રહે છે એ સમ્યક ચારિત્ર છે, એ ધર્મની શરૂઆત છે, એ મોક્ષનો માર્ગ છે. એટલે નિર્ણય કરનારી પર્યાય છે એ ભલે અનિત્ય છે, પણ એ પર્યાય ધ્રુવ તરફ ઢળે છે તો એ નિર્ણય કરે છે. હવે અહીંયા સમજવાનું એ છે કે પર્યાયે નિત્યનો નિર્ણય ક્યારે કર્યો? કે જ્યારે એ સ્વલક્ષી થઈ ધ્રુવ તરફ ઢળી ત્યારે નિર્ણય થયો. એ જ પર્યાય જ્યારે પરનું લક્ષ કરે છે તો આવો નિર્ણય થતો નથી. પરનું લક્ષ કરે છે ત્યારે એ શુભાશુભ ભાવે છે, અથવા તો શુભાશુભ ભાવને જાણે છે, જ્ઞાનની પર્યાય છે તો એ શુભાશુભ ભાવ થયા છે તો એને જાણે છે. તો આચાર્ય ભગવાન એવો ઉપદેશ આપે છે કે ભાઈ, તારા જ્ઞાનની એ પર્યાય જ્યારે પરને જાણે છે ત્યારે તારો ઉપયોગ વારમાં રહ્યો છે, એ ઉપયોગને તું સ્વ તરફ વાળ. એમ કરતા હવે જ્ઞાનની પર્યાય એ સ્વ તરફ વળી છે, ધ્રુવ તરફ ઢળી છે, તો એ જ્ઞાનની પર્યાયમાં તને નિત્યનો નિર્ણય થઈ જશે, તારા અદભુત સ્વરૂપનો નિર્ણય થઈ જશે. એટલે ગુરુદેવ આ વાત અહીંયા કહે છે કે નિર્ણય તો અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં જ થાય છે, ભલે અનિત્ય છે પણ એ અંદર ઢળેલી પર્યાયમાં નિર્ણય થાય છે. આપણે આ નિર્ણય કર્યો એ નિર્ણય નહીં, એ નિર્ણય નથી થયો, એ સાચો નિર્ણય નથી, એ તો ધારણા જ્ઞાન છે, એ તો ધારણા જ્ઞાન થયું છે. પણ નિર્ણય તો અનુભવ સહિત થાય. એટલે અનુભવ સહિત થાય એટલે શું? તો કે અંદર ઢળેલી પર્યાય છે એમાં એવા નિત્યનો નિર્ણય થાય છે. જો અહીંયા માર્ગ દર્શાવ્યો છે કે કઈ રીતે વસ્તુનું સ્વરૂપ છે. શા માટે ગુરુદેવ વારંવાર એમ કહે છે કે ભાઈ તારા ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય? કેમ કે એમ કર્યા સિવાય પોતાના સ્વરૂપનો નિર્ણય થતો નથી, પોતાના સ્વરૂપનો અનુભવ થતો નથી, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થતો નથી. આગળ કહે છે ભાઈ, વસ્તુ જ આવી નિત્ય અનિત્ય છે, અને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે. આમ એક વસ્તુમાં તત અતત, એક અનેક, સત અસત, સત અસતના 8 બોલ આવશે અને બીજા બધાના 2-2 બોલ આવશે, એટલે કુલ 14 બોલ થશે. તત અતતના 2 બોલ છે, એક અનેકના 2 બોલ છે, સત અસતના 8 બોલ તથા નિત્ય અનિત્ય એના 2 બોલ, એમ કુલ 14 બોલ થાય છે. અને એ 14 બોલ માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 14 કળશ લખ્યા છે અને એનો ઘણો વિસ્તાર કર્યો છે, એ બધું આપણે ફરીથી સમજીશું. અત્યારે તો આપણે સામાન્ય સમજ મેળવી રહ્યા છીએ, ત્યારે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે એટલે આપણને એનો લાભ મળી જાય છે. આગળ કહે છે કે એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ 2 શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આચાર્ય ભગવાનની ટીકાની આ વાતને ગુરુદેવ સમજાવે છે, કહે છે કે જુઓ શું કહે છે કે વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી એટલે શું? વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી એટલે શું? એટલે કે વસ્તુનું ગુણ પર્યાય તે વસ્તુપણું છે. વસ્તુનું ગુણ પર્યાય તે વસ્તુપણું છે. તેની નિપજાવનારી અર્થાત વસ્તુમાં જે ભાવ સ્વભાવ છે તેને પ્રકાશનારી, વસ્તુને સિદ્ધ કરનારી અર્થાત તેને યથાર્થપણે અનુભવમાં એટલે જ્ઞાનમાં આવવા લાયક કરનારી તત અતત આદિ પરસ્પર 2 વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આ 356 પાના ઉપર કહે છે કે જે તત છે તે જ અતત છે, જે એક છે તે જ અનેક છે, જે સત છે તે જ અસત છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે, આમ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધતા સહિત ધર્મો રહેલા છે અને તે વસ્તુના વસ્તુપણાને નિપજાવે છે. વસ્તુનું વસ્તુપણું એના ધર્મોથી છે. વસ્તુ છે તો વસ્તુ શું છે? આપણે કહીએ છીએ ને કે દ્રવ્ય એટલે શું, તો કે ગુણોનો સમૂહ ને દ્રવ્ય કહીએ છીએ. તો વસ્તુ જ્યારે છે તો એમાં અનંત ગુણો છે અને એવા ધર્મો છે, તો એવા અનંત ગુણોને ધર્મો દ્વારા વસ્તુ છે, તો એવા વસ્તુપણાને નિપજાવનાર કોણ છે? એના ધર્મો છે, એટલે એમાં ગુણ ધર્મો બંને આવી ગયા. વસ્તુપણાને નિપજાવનાર તો એના ધર્મો છે ને, અને એમાં એમાં ગુણ અને ધર્મમાં ધર્મનો વિચાર કરીએ તો એમાં એ પરસ્પર વિરોધાભાસી લાગતી શક્તિઓ છે, અને એવું પરસ્પર વિરોધાભાસ રૂપ શક્તિઓનું હોવાપણું એને પ્રકાશવું તે અનેકાંત છે. એટલે કહે છે કે આમ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધતા સહિત ધર્મો રહેલા છે અને તે વસ્તુના વસ્તુપણાને નિપજાવે છે, સિદ્ધ કરે છે, અવિરોધપણે સિદ્ધ કરે છે એટલે સાધે છે, પણ વસ્તુનો નાશ થવા દેતા નથી. વસ્તુમાં આવી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. ગુરુદેવ કહે છે કે એકલું અમૃત ભર્યું છે ભાઈ, પણ એને અભ્યાસ નથી કર્યો ને એટલે એને ખ્યાલ નથી આવતો, એ બહારના અભ્યાસમાં રોકાઈ ગયો. અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પોતાની આત્મવસ્તુને પણ જ્ઞાન માત્રપણું હોવા છતાં તત અતત્પણું, એક અનેકપણું, સત અસતપણું અને નિત્ય અનિત્યપણું પ્રકાશે જ છે. કારણ કે તેને જ્ઞાન માત્ર વસ્તુને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે અને બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે, એટલે કે જ્ઞાન સ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે અતત્પણું છે, અર્થાત તે રૂપે જ્ઞાન નથી. આ વાત ટીકાની લીધી છે. હવે જુઓ, અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાની શરૂઆત કરી ત્યારે વસ્તુના ધર્મ તરીકે અનેકાંતને સમજાવ્યો, એ રીતે વાત બધી સમજાવી. પછી મૂળ વાત એમને જે સમજાવવી છે એ શું વાત હતી? સૌથી પહેલી જયારે પરિશિષ્ટની શરૂઆત કરી ત્યારે એમણે જે વાત કરી હતી એનો વિચાર કરી તો શું વાત હતી? કે આત્મ વસ્તુ જ્ઞાન માત્રપણે છે, છતાંય એમાં એકાંત નથી, એ અનેકાંત સ્વરૂપ જ છે, એ વાત એમને સમજાવવાની હતી. બરાબર? એટલે પહેલા જે વાત કરી એ વસ્તુ તરીકે કરી અને હવે આત્મા તરીકે વાત કરે છે. એટલે આત્મા વસ્તુ જ્ઞાન માત્ર છે, છતાં પણ એની અંદર પણ આ તત અતત્પણું, એક અનેકપણું, સત અસતપણું, નિત્ય અનિતપણું પ્રકાશે જ છે, આ વાત હવે લીધી છે. એટલે આપણે તો આ ટીકાનો ભાગ બે દિવસ પહેલા કહી ગયા છીએ, પણ એ વખતે જે વિસ્તાર કર્યો તો એ વાત હવે ગુરુદેવ આપણને કઈ રીતે સમજાવે છે એ આપણે સમજી રહ્યા છીએ. તો આ વાત ફરીથી આવે છે એમ નથી, પણ પહેલા વસ્તુ તરીકે સમજાવી અને મૂળ હવે આત્માને જ્ઞાન માત્ર પણ હોવા છતાં એ એકાંત નથી થતો અને એમાં અનેકાંત છે, એ વાત આત્માને વિશે અત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રીતે લખી છે એ રીતે આપણે સમજવાની છે, અને એ ગુરુદેવ દ્વારા આપણે વધારે વિસ્તારપૂર્વક સમજવાની છે. હવે વધારે સારી રીતે સમજાશે, અધ્યાત્મ અપેક્ષાઓ સાથે સમજાશે. ગુરુદેવે તત અતત્નો તો જ્યારે વસ્તુની વાત કરી ત્યારે ઘણો વિસ્તાર કરી જ દીધો છે, પણ છતાંય જ્યારે આત્માની વાતમાં એ તત અતત્ને સમજાવશે ત્યારે તમને લાગશે કે ઘણી નવી વાત જાણવા મળી. એટલે કાંઈ એમાં રિપીટેશન થતું જ નથી. શાંતિથી બરાબર સમજીશું તો ખ્યાલ આવશે કે આ વાત આત્માને વિશે કહેવામાં આવી છે. પહેલા વસ્તુ તરીકે કરી, હવે આત્મા જ્ઞાન સ્વરૂપ છે છતાં પણ એમાં અનેકાંત પણ કઈ રીતે છે, અને એમાં તત અતત, એક અનેક, સત અસત અને નિત્ય અનિત્ય એ બધું સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, કે ભગવાન આત્મા ચૈતન્ય સૂર્ય પ્રભુ છે, તે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ જ્ઞાન સ્વરૂપ વડે તત છે. અહીંયા કહેવું એ છે કે જ્ઞાન સ્વરૂપ વડે તત છે, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વિશેષણો મૂક્યા છે કે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ એ જ્ઞાન સ્વરૂપ માટે વિશેષણો મૂક્યા છે. એવા જ્ઞાન સ્વરૂપ વડે તત્ છે. મેં જ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વડે આત્મા તત છે. આગળ 357 પાના ઉપર સમજાવે છે કે પર્યાયમાં પણ જાણવા દેખવાની પર્યાય વડે તત છે અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાના પ્રકાશમાં તત્પણામાં જણાય છે જે અનંતા પરજ્ઞેયો એનું એમાં જ્ઞાન પ્રકાશમાં અતત્પણું છે. પહેલી વાત તો એ કરી કે ભગવાન આત્મા અંતરંગમાં એ પોતે પોતાના જ્ઞાન પ્રકાશથી ચકચકતા જ્ઞાન સ્વરૂપ વડે તત છે. એટલે જ્ઞાન સ્વરૂપ વડે તત છે, એનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. તો એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વડે પોતે તત છે. આ એક વાત કહી. બીજી વાત ગુરુદેવ અહીંયા એ કરે છે કે પર્યાયમાં પણ જાણવા દેખવાની પર્યાય વડે તત છે. એટલે જાણવા દેખવાની પર્યાય વડે તત છે, પણ પર પદાર્થો કે જે જાણવા દેખવામાં આવે છે એ પર પદાર્થો વડે એ અતત છે, અને જે પર પદાર્થોનું જ્ઞાન થાય છે એ પર જ્ઞેયો છે. તો એ પર જ્ઞેયો એને જાણવામાં આવતા હોવા છતાં એ પર જ્ઞેયો સાથે એને અતત્પણું છે. પર્યાયની વાત લીધી છે, કહે છે કે પર્યાયમાં પણ જાણવા દેખવાની પર્યાય વડે તત છે, અને આ જ પર્યાય એ પોતે જાણવા દેખવા વડે તત છે. એટલે કે જ્ઞાનની પર્યાય એ જ્ઞાન રૂપે તત છે, એ જ્ઞાન કરે છે એ રીતે તત છે, પણ જેનું જ્ઞાન કરે છે એ વડે એ અતત છે. એટલે કહે છે કે અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાના પ્રકાશમાં તત્પણામાં જણાય છે એવા એ અનંત પરજ્ઞેયો એનું એમાં એટલે જ્ઞાન પ્રકાશમાં અતત્પણું છે. અર્થાંત જ્ઞાન સ્વરૂપમાં તે પરજ્ઞેયો નથી. આ સ્ત્રી બાળકો કુટુંબ પરિવાર ધંધા વેપાર ઇત્યાદિ બધું જ્ઞાનમાં જણાય છે ને, તો કહે છે કે એ જ્ઞાનમાં જણાય છે પણ એ જ્ઞાન સ્વરૂપમાં નથી. જ્ઞાન સાથે એને અતત્પણું છે. અરે જ્ઞાનની એક સમયની જે પર્યાય એને જાણે છે એની સાથે પણ એને અતત્પણું છે. એક હવે સૂક્ષ્મ વાત પણ મહત્વની વાત ગુરુદેવ સમજાવે છે. એમ કહ્યું ને કે આ બધું પર જે દેખાય છે જ્ઞાનમાં જણાય છે એ કાંઈ જ્ઞાન સ્વરૂપ નથી. પછી એના અનુસંધાનમાં એક બહુ મહત્વની સૂક્ષ્મ વાત કહે છે કે વાસ્તવમાં તો તે પદાર્થો નહીં પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે. આપણે એમ કહ્યું ને કે એ બધા પદાર્થો જણાય છે ને, કુટુંબ પરિવાર આ બધું જણાય છે, તો ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં એ પદાર્થો નહીં પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે. એટલે એના સંબંધીનું જે જ્ઞાન થયું છે એને ભગવાન આત્મા જાણે છે, પણ એ એમ માને છે કે મને આ પર પદાર્થો જણાય છે. જાણવા વાળો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ તો પોતે પોતાના જ્ઞાનને જાણે છે. એટલે કે જ્ઞાનની વર્તમાન પર્યાય છે એને એ જાણે છે. વાસ્તવમાં તો એમ છે, પણ એ એમ માને છે કે મને આ પર પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ જો માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય. જો એને સાચી દ્રષ્ટિ થઈ જાય કે એ વખતે મારું જ્ઞાન જણાય છે એમ જો એ માને તો એની જ્ઞાનની પર્યાય દ્રવ્ય તરફ ઝૂકી જાય, દ્રવ્ય ઉપર ઢળી જાય. અહીંયા સમજવાનું છે, અહીંયા ગુરુદેવે કેમ સ્વરૂપમાં જવું એનો માર્ગ બતાવ્યો છે. શું માને છે કે પરને હું જાણું છું? શું માને છે કે મને આ બધું પર જણાય છે, પર પદાર્થો જણાય છે? આવી એની માન્યતા છે. વાસ્તવમાં શું છે? તો કે વાસ્તવમાં એ પોતે પોતાના જ્ઞાનને જ જાણે છે. વાસ્તવમાં એ પર પદાર્થો બધા જે છે એ પર પદાર્થોને જાણતો નથી. વાસ્તવમાં એ પર પદાર્થો છે એને જાણતો નથી, પણ કોને જાણે છે? એ વખતે જ્ઞાનની પર્યાય છે એને એ જાણે છે, પણ એ માને છે એમ કે મને પર પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ જો એ માને, એમ એની શ્રદ્ધા થઈ જાય, તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય. જે કરવાનું છે એને એમ છે કે હું પરને જાણું છું, પણ એ પરને જાણવા વાળો પોતે એને જણાય છે, જાણવા વાળો એને જાણવામાં આવે છે. કોણ જણાઈ રહ્યો છે? જાણવા વાળો જણાય છે. એને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એને પોતાને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ વખતે જાણવા વાળા તરીકે જણાઈ રહ્યો છે, પણ એવું એ લક્ષ્ય કરતો નથી. એ શું લક્ષ્ય કરે છે? શું માને છે? કે હું પરને જાણું છું. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ વાસ્તવમાં એ પરને નહીં, પરંતુ એ પોતે પોતાના જ્ઞાનને જાણે છે. એ જાણવા વાળી એક સમયની પર્યાય એ વખતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને આ રીતે જાણે છે કે એ જ્ઞાન કરી રહ્યો છે. પરનું જ્ઞાન કરે છે એ વખતે પણ એ પોતે પોતાને જ જાણે છે. ફરી ફરીને વાતનો વિચાર કરવો, ખૂબ વિચાર કરવા જેવું છે. જાણના રોજ જણાય છે, આખું પુસ્તક લખાયું છે. અહીંયા કહે છે કે તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય, આખી વાત પલટાઈ જાય. એને જે પલટો કરવાનો છે, જે એને ઉપયોગને અંદર લઈ જવાનો છે, એ આ રીતે પોતે લઈ જઈ શકે એમ છે. પરને જાણતા પણ વાસ્તવમાં મને મારું જ્ઞાન જ જણાય છે, જાણનારો કોણ છે એમ પ્રશ્ન કરે તો આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. જ્યારે એ પરને જાણે છે ત્યારે એ એમ પોતાને પ્રશ્ન કરે કે આ જાણ્યું કોણે? જાણ્યું તો આત્માએ જાણ્યું, એ જ્ઞાને જાણ્યું, એ જાણવા વાળો હું જ છું. તો એ જાણવા વાળો હું છું એમ એ પર્યાય હું એટલે જાણવા વાળા તરફ વળી. સમજાય છે? પોતાને એ પ્રશ્ન કરે કે આ જાણ્યું કોણે? આ ઘડિયાળમાં 8:15 વાગ્યા છે, 8:05 થઈ છે, એ જાણ્યું તો એ જાણ્યું કોણે? તો કે એ ભગવાન આત્માએ જાણ્યું. એ કોણે જાણ્યું? તો કે એ મારા જ્ઞાન સ્વરૂપે જાણ્યું. તો એ મારા જ્ઞાન સ્વરૂપને જાણવા વાળી એ સમયની એ પર્યાય જ્ઞાન સ્વરૂપ તરફ વળી ગઈ છે. હવે આગળ એમાં એને વધવાનું છે. એટલે અહીંયા એમ કહે છે કે જો એ એમ માને તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો એ જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય છે. અને પછી પોતાને જાણવા તરફ વળી ગયેલી એ પર્યાય એક પછી એક એમ એવી અસંખ્ય એ પર્યાયો થાય અને એમાં એને પોતાનું સ્વરૂપ જાણવામાં આવી જાય. કેમ કે જાણવા તરફ એની પર્યાય વળી છે, સ્વને જાણવા તરફ વળી છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણવા તરફ વળી છે, એટલે વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી. આવી એમાં સૂક્ષ્મતા ભરી છે. જે એક વાક્ય છે પણ એ એક વાક્ય અતિ મહત્વનું છે. એની નીચે લાલ રંગની લાઈન કરવા જેવી છે. ફરી ફરીને વાંચવા જેવું છે. શું કહે છે? કે એ બધાને જાણે, ધંધા વેપાર ઇત્યાદિ બધા એને જ્ઞાનમાં જણાય છે, અને એ જે જણાય છે એ જ્ઞાન સ્વરૂપમાં નથી, એ એનાથી જુદું છે. આવી સરળ વાત તો બધાને સમજમાં આવી, પણ અહીંયા એક બીજી વાત કરી કે એ વાસ્તવમાં તો તે પદાર્થોને નહીં, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે. જે પરનું જ્ઞાન કરવા વાળી જે જ્ઞાનની પર્યાય છે એ એને જણાય છે, પણ એ એમ માને છે કે મને આ પર પદાર્થો જણાય છે. એ એમ માને છે. વાસ્તવમાં શું છે? એને પોતાની જ્ઞાનની પર્યાય જણાય છે. જેમાં આ પર પદાર્થોનું જ્ઞાન થયું એવી પોતાની જ્ઞાનની પર્યાયને એ સમયે પણ જાણે જ છે. અને જો આ વાતને પકડી રાખી અને એ વખતે એ નિર્ધાર કરી અને આગળ વધે કે તે વખતે આ મારું જ્ઞાન જણાય છે, અને એમ માને તો એ જ્ઞાનની પર્યાય કે પોતાના દ્રવ્ય તરફ ઢળી જાય છે, એટલે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરફ ઢળી જાય છે. બહુ સરસ વાત છે. દરેક પ્રવચનમાં ગુરુદેવે આત્મામાં કેમ જવું એનો માર્ગ બતાવ્યો છે, પણ લોકો એ વાતને પકડી નથી શક્યા અને ફાંફા માર્યા છે, ઘણા ફાંફા માર્યા. અમને કેમ થતું નથી, કેમ થતું નથી એમ કરીને પ્રશ્નો બેન્ત્રીબેન પાસે મૂક્યા છે, અને બેન્ત્રીબેને આ જ વાત સમજાવી છે કે ભાઈ તું હજી 12માં ને 12માં જ રહ્યો છે, તને હજી એટલું મહાત્મય આવ્યું નથી, તને હજી એટલી રુચિ થઈ નથી. સ્વરૂપનું મહાત્મા આવવું, સ્વરૂપની રુચિ થવી, તો જ એ સ્વરૂપ તરફ જવાય. બાકી ગુરુદેવે તો માર્ગ બહુ સ્પષ્ટ કરી દીધો છે, કેટલું સરસ રીતે પકડાવી દીધું છે કે કેવી રીતે આત્મામાં જવાય. આગળ કહે છે કે જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત્ છે અને પરજ્ઞેયપણે અતત છે. આ તો આપણે સમજ્યા છીએ, અહીંયા વધારે સારી રીતે સમજાવ્યું છે કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞેયો જણાય છે તે ખરેખર પરજ્ઞેયો નથી. જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત છે અને પરજ્ઞેયપણે અતત છે. એ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ, બે દિવસથી વાત તો આપણે સમજી રહ્યા છીએ, નહીં તો બરાબર પકડાઈ ગયું છે. પણ અહીંયા ગુરુદેવ બીજી રીતે વધારે સ્પષ્ટ કરે છે, બહુ સરસ વાત મૂકી છે. કહે છે કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞેયો જણાય છે તે ખરેખર પરજ્ઞેયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. જ્ઞાનમાં જે બધા પરજ્ઞેયો જણાય છે તે ખરેખર પરજ્ઞેયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. અરીસાને યાદ કરીએ ફરી પાછો કે અરીસામાં જે પ્રતિબિંબ જણાય છે એ વાસ્તવમાં એ બધી વસ્તુઓ એ બિંબો નથી. અરીસામાં જે કોમ્પ્યુટર દેખાય છે એ કોમ્પ્યુટર નથી. અરીસામાં ચંદ્ર દેખાય છે એ ચંદ્ર નથી, ચંદ્ર બહાર રહ્યો. અરીસામાં જે જણાય છે એ શું છે? એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એ શું છે? એ અરીસાની દશા છે. સમજાય છે? અરીસામાં જે જણાય છે એ વાસ્તવમાં કોઈ બિંબ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી. એ અરીસાની દશા છે, અરીસાની અવસ્થા છે. તો પછી અહીંયા પણ એમ જ છે કે ભગવાન આત્માને જ્ઞાનમાં જે પરજ્ઞેયો જણાય છે એ ખરેખર પરજ્ઞેયો નથી. તો શું છે? અરીસાની દશા છે એમ કહ્યું, તો અહીંયા શું છે કે જ્ઞાનની નિર્મળતા છે. એ જ્ઞાનની જ દશા છે, જ્ઞાનની નિર્મળ દશા છે. ફરીથી ઘણા જરાક વાર લાગશે પકડતા, આ વાત બહુ મહત્વની છે, જેમ છે તેમ પકડવી પડશે. અરીસો લઈએ, અરીસાની સામે કોમ્પ્યુટર મૂકીએ, અને બાળક પેલા અરીસામાં જે કોમ્પ્યુટર જુએ એને એમ કે કોમ્પ્યુટર કોમ્પ્યુટર એને પકડવા જાય, તો આપણે શું કહીએ કે ભાઈ ત્યાં કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર તો બહાર છે. રામચંદ્ર ભગવાનનું ઉદાહરણ આપણને યાદ છે કે નાના બાળક હતા ત્યારે એમને પેલો ચંદ્ર જોઈતો હતો, તો પછી કોઈ કે નીચે પાણી રાખીને એમાં એમને ચંદ્ર બતાવ્યો કે જો હવે અહીંયા ચંદ્ર પકડ, કે બાળક છે એટલે સમજી જશે કે વાસ્તવમાં ઉપર ચંદ્ર છે તો ક્યાંથી પકડાય. કેમ કે બાળકને એમ લાગે છે, જે પ્રતિબિંબ છે એને બાળક સાચું સમજે છે, જે પ્રતિબિંબ છે એને બાળક બિંબ સમજે છે. એટલે અરીસાની સામે જે જે પદાર્થો છે એ અરીસામાં જયારે દેખાતા હોય તો બાળક બિચારા એમ સમજે કે એ પદાર્થો છે, પણ મોટાઓ એમ સમજે નથી સમજતા. એ સમજે છે કે આ પદાર્થો ત્યાં નથી, એ બધા પ્રતિબિંબ છે. એટલે પ્રતિબિંબ એ શું છે? પ્રતિબિંબ શા માટે છે? તો કે અરીસો સ્વચ્છ છે. જો અરીસો સ્વચ્છ ન હોય તો પ્રતિબિંબ પડે ન પડે. અરીસો મેલો હોય તો એમાં પ્રતિબિંબ પડતા નથી. તો ચોખ્ખો અરીસો છે તો ચોખ્ખા પ્રતિબિંબ પડે છે, અને ચોખ્ખા પ્રતિબિંબ પડે છે તો પેલા બાળકને એમ લાગે છે કે વસ્તુ ત્યાં છે. એટલે એ અરીસાની નિર્મળ સ્વચ્છ અવસ્થા છે. પ્રતિબિંબ જણાય છે એ તો નિર્મળ અવસ્થા છે. એવી રીતે આ ભગવાન આત્મા પરજ્ઞેયોને જાણે છે. જેમ કહીએ તો પરજ્ઞેયો એને જણાય છે, પરજ્ઞેયો જેમ છે તેમ જ જણાય છે. કેમ કે એ જ્ઞાનની એવી નિર્મળતા છે, જ્ઞાનરૂપી અરીસાની એવી સ્વચ્છતા છે, એવી નિર્મળતા છે, માટે એમ લાગે છે કે પર જ્ઞેયો અંદરમાં આવી ગયા છે, અથવા તો પર જ્ઞેયો મને જણાય છે. વાસ્તવમાં એ શું છે? તો કે એ જ્ઞાનની અવસ્થા છે. જેમ અરીસાની નિર્મળ અવસ્થા છે, એવી રીતે આ જ્ઞાનની નિર્મળ દશા છે. જ્ઞાનમાં જે બધા પર જ્ઞેયો જણાય છે તે ખરેખર પર જ્ઞેયો નથી. પર જ્ઞેયો તો પર જ્ઞેયોમાં બહાર રહ્યા, પણ જે જ્ઞાનમાં જણાય છે એની વાત ચાલે. પર જ્ઞેયો નથી એમ નહીં, પર જ્ઞેયો બહારમાં તો છે, પણ જે જ્ઞાનમાં જણાય છે એટલે અરીસામાં જેમ પ્રતિબિંબિત થાય છે એની વાત લીધી, એ રીતે જે જ્ઞાનમાં જણાય છે એ શું છે? એ જ્ઞાનની જ દશા છે. જ્ઞેય તો પર છે, એ ભિન્ન છે, એ જુદા છે, એ બહારમાં રહ્યા, એ તો બહારમાં રહ્યા. એટલે ખરેખર તો જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન, કેમ કે જ્ઞાન તો પોતે કરે છે ને, જ્ઞાન સ્વભાવ તો પોતાનો છે ને, તો જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. એટલે જ્ઞેયો અંતરમાં કે એને જ્ઞાનની પર્યાયમાં જણાય છે, જેમ છે તેમ સ્પષ્ટ જણાય છે. કેમ કે નિર્મળતા એવી છે એટલે જેમ છે તેમ બરાબર જણાય છે. એટલે એ જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન છે, એ પોતાની અવસ્થા છે, એ જ્ઞાનની અવસ્થા છે. એ જ્ઞેયો તો બહાર જુદા છે, એ તો પર છે, ભિન્ન છે, એ તો બહાર રહ્યા, પણ જ્યારે એનું જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. એટલે સ્પષ્ટ જેમ છે તેમ અંદરમાં પ્રકાશે છે, અને એ અવસ્થા જ્ઞાનની છે એટલે પોતાની છે. જે જ્ઞાન તત્પણે છે એનો જ એ પ્રકાશ છે. આપણે કહ્યું ને કે જ્ઞાન પોતે તે પણે છે, આત્મા જ્ઞાન પણે છે, તો એ વાત અહીંયા સાથે લીધી. હવે કે એ જે પ્રકાશે છે તે પોતાનો જ પ્રકાશ છે. જે જ્ઞાન તત્પણે છે તે પણે છે એનો જે પ્રકાશ છે એટલે એ પર્યાય છે. આ દેવ ગુરુ શાસ્ત્ર ઇત્યાદિ જે જ્ઞાનમાં જણાય છે વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે. સમજાય છે? દેવગુરુ શાસ્ત્ર આ બધું બહારમાં છે, છે નથી એમ નહીં, પણ પોતાના જ્ઞાનમાં જે જણાયું એ શું છે? પોતાના જ્ઞાનમાં જે જ્ઞેય તરીકે જે જણાયું એ પોતાની પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે. દેવગુરુ શાસ્ત્ર ઇત્યાદિ જે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે, તે જ્ઞેય નહીં. જ્ઞેય તો જ્ઞેયમાં રહ્યા, જ્ઞેય પર પદાર્થો એ બધા વારમાં જુદા છે, અને અહીંયા જે પ્રકાશી રહ્યું છે એ તો પોતાનું જ્ઞાન જ છે, પોતાની જ્ઞાનની એ દશા છે. વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહીં. તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહીં. જ્ઞેયની તેને બિલકુલ જરૂર નથી, અને જ્ઞેયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી. આ જુદી વાત. આ વાત અગાઉ આપણે બે દિવસ પહેલા ખૂબ ચર્ચી છે, ઘણો એનો વિસ્તાર કર્યા છે, પછી આપણે એને બરાબર સમજ્યા છીએ. કેમ કે પેલો પદાર્થ જુદો છે અને એ પદાર્થ ત્યાં બહારમાં રહ્યો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં કાંઈ કરી શકે નહીં. આત્મા જીવદ્રવ્ય ચેતન દ્રવ્ય જુદું અને પેલો પદાર્થ જુદો, એ પદાર્થ જ્ઞાનની પર્યાયને બદલી શકે એવું એ પદાર્થમાં સામર્થ્ય નથી. જ્ઞાનની પર્યાય જે રીતે થાય એ બધું જ્ઞાનનું સામર્થ્ય છે. એટલે પેલા જ્ઞેયને કારણે અહીંયા જ્ઞાનની પર્યાય એવી થઈ છે એમ નથી. એ વાત આપણે પહેલા બરાબર સમજાય છે. એટલે કહે છે કે વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહીં. જ્ઞેયની તેને બિલકુલ જરૂર નથી. કેમ કે આપણે પેલું અરીસાનું ઉદાહરણ લીધું ને, એટલે બધાના મનમાં એમ થાય કે સામે બિંબ હોય તો જ પ્રતિબિંબ પડે, પણ અરીસાનું ઉદાહરણ એટલા પૂરતું લીધું છે કે ત્યાં આપણે અરીસાની અવસ્થા દ્વારા જ્ઞાનની અવસ્થા સમજાવી છે. એટલે કોઈ પણ ઉદાહરણ, કોઈ પણ દ્રષ્ટાંત છે ને, એ સર્વાંગનો હોય, બધી રીતે હોય એમ ન હોય, કોઈ એક અપેક્ષાને સમજવા માટે જે લેવાનું હોય. ત્યાં પછી અરીસાનું ઉદાહરણ ફક્ત એટલું સમજવા પૂરતું લીધું કે ત્યાં અરીસાની અવસ્થા છે, નિર્મળ છે, એવી રીતે જ્ઞાનની અવસ્થા છે, એટલી વાતને સમજવા માટે એ અરીસાનું ઉદાહરણ લીધું છે. અહીંયા જે વાત આપણે સમજવી છે એ જુદી વાત સમજવી છે. અહીંયા એમ સમજવું છે કે જ્ઞેયને કારણે જ્ઞાન થતું નથી એ વાતને સમજવી છે, ત્યારે અહીંયા અરીસાનું ઉદાહરણ આપણે લેતા નથી. કેમ કે કોઈ પણ ઉદાહરણ લઈએ એ ઉદાહરણ એક અપેક્ષા સમજાવવા માટે હોય છે, એ કાંઈ ઉદાહરણને આપણે સમજાવવું છે એમ નથી. મૂળ વાતને સમજાવવી હોય ત્યારે દ્રષ્ટાંત લઈએ, ઉદાહરણ લઈએ, અને ઉદાહરણ દ્વારા એક જ વસ્તુ સમજાવી શકાય. ઉદાહરણ કાંઈ સર્વાંગ બધી રીતે મળતું આવે એવું ન હોય, એ ઉદાહરણ છે, એ દ્રષ્ટાંત છે, એ સમજાવવા માટે છે. જે સમજી નથી શકતા એને સમજાવવા માટે ઉદાહરણ આપવામાં આવે, પણ ઉદાહરણ મૂળ વસ્તુ સાથે બધી રીતે મળતું હોય એવું ન હોય. એટલે એક જ વસ્તુ સમજાવી શકાય, અરીસા દ્વારા નિર્મળતા સમજાવી શકાય, અરીસાની અવસ્થા સમજાવી શકાય, કઈ રીતે જ્ઞેયો એમાં પ્રકાશે છે એ બધું સમજાવી શકાય. પણ અહીંયા આપણે બીજી વાત સમજાવવી છે, તો બીજી વાત સમજવા માટે હવે અરીસાની વાતને લેવી નહીં. એટલે એમ ના લેવું કે સામે બિંબ હોય તો જ પ્રતિબિંબ પડે, એમ નથી લેવાનું. અહીંયા વાત દ્રવ્યની સ્વતંત્રતાની, દ્રવ્યના સ્વતંત્ર પરિણામની સમજાવવી છે. તો અહીંયા એમ કહ્યું કે પર જ્ઞેય છે એ જુદું છે, જે જળ છે કે ચેતન છે તે સામે જે રહ્યા છે તે રહ્યા છે, એ બહારમાં છે, અને આ જ્ઞાન જીવને જે થાય છે તે એનાથી જુદો છે, ભગવાન આત્મા ચેતન છે. તો આવો ચેતન એની જે પર્યાય થાય છે, એને જે જ્ઞાન થાય છે એ એનું પરિણમન છે. તો એના પરિણમનને બીજો કેવી રીતે કરે? બે વસ્તુ જુદી છે, બે દ્રવ્ય જુદા છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે કેવી રીતે? કોઈ પણ પર્યાયને બદલવી હોય તો એના રૂપ થવું પડે, એ મય થઈ જવું પડે, એટલે પોતાના સ્વરૂપને છોડી દેવું પડે, એ સિવાય તો એ શક્ય જ નથી. પણ એમ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્ય પર દ્રવ્ય જો આ દ્રવ્યની પર્યાયને બદલે તો એ એક જ રીતે બદલી શકે કે પેલું દ્રવ્ય એ નાશ પામીને આ દ્રવ્ય રૂપે થઈ જાય તો બદલી શકે, પણ એમ તો થતું નથી. એટલે એક દ્રવ્ય છે એ પોતે પોતાનું પરિણમન કરે છે, અહીંયા બીજું દ્રવ્ય છે એ બીજું દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે. અને આપણે એક સિદ્ધાંતને અહીંયા બરાબર યાદ રાખવાનું કે કોઈ પણ દ્રવ્યનું પરિણમન છે એ પરિણામી દ્રવ્યથી જુદું હોય નહીં. પરિણામી દ્રવ્ય જે છે એનું પરિણમન એ દ્રવ્ય રૂપે જ હોય, એની પર્યાય એ દ્રવ્ય રૂપે જ થાય. સાથે પેલું નિમિત્ત હોય તો ભલે રહ્યું, પણ પરિણમન થઈ અને જે પરિણામ આવે એટલે નૈમિતિક, એ તો એ દ્રવ્ય રૂપે જ હોય. માટીનું પરિણમન થઈ, માટીની જે પિંડરૂપ અવસ્થા છે તો માટીનું એનું પિંડરૂપ અવસ્થાનું પરિણમન થઈ અને ઘડો બને તો એ ઘડો માટી રૂપે હોય, કુંભાર રૂપે ન હોય. આ વાત આપણે સમજ્યા છીએ. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, અને પરિણામી દ્રવ્ય અને પરિણામ એ જુદા હોય નહીં. પરિણામ પરિણામી દ્રવ્યથી જુદું હોય નહીં. આ બે વાતને બરાબર રાખવાની, એટલે ખ્યાલ આવે કે બીજું અન્ય દ્રવ્ય આ દ્રવ્યને કાંઈ કરાવતું નથી, એની પર્યાય બદલતું નથી. એટલે જ્યારે જ્ઞાન થાય છે તો એ જ્ઞાન ગુણના પરિણમન છે, એની પર્યાયો થઈ રહી છે, તો એ પર્યાયને બીજું દ્રવ્ય કરી શકે નહીં. જ્ઞાનની પર્યાય જે થાય છે એને બીજો ગુણ પણ કરી શકે નહીં, તો પછી બીજું અન્ય દ્રવ્ય તો ક્યાંથી કરે? એટલે એ વાત અહીંયા કરી છે કે વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહીં. જ્ઞેયની તેને બિલકુલ જરૂર નથી, અને જ્ઞેયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી, કેમ કે એ જુદું દ્રવ્ય છે. કારણ કે જ્ઞાન પોતે જ તત્પણે જ્ઞાન પ્રકાશના સામર્થ્ય રૂપ છે, જ્ઞાન કરી શકે એવા સામર્થ્ય સહિત છે, તે પણે જ છે, અને તે પર જ્ઞેયથી અતત્પણે છે. અર્થાંત પર જ્ઞેયનો તત્ સ્વરૂપમાં એટલે જ્ઞાન સ્વરૂપમાં અભાવ છે. પર જ્ઞેયનો જ્ઞાન સ્વરૂપમાં અભાવ છે. બહુ સરસ વાત કરી, ઘણી મહત્વની વાતો થઈ. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તત્વની ઘણી સૂક્ષ્મ વાતો આવે છે એટલે આપણે વધારે પાના કવર કરીએ એવું નહીં બને, પણ ઊંડું સૂક્ષ્મ તત્વ આપણે સમજીએ એવું બનશે, એટલે ધીરજ રાખવી. આપણને ઉતાવળ નથી, આપણે આ તત્વને સમજીને અંદરમાં જવું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અણાય.